એકત્રા શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે 19મી સદીના ગુજરાતના એક ખૂબ જ મહત્વના સાહિત્યિક લખાણની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ લખાણ છે નવલરામ પંડ્યા દ્વારા લખાયેલી નર્મ કવિતાની પ્રસ્તાવના.
હા, બહુ જ રસપ્રદ વિષય છે.
આપણો હેતુ એ છે કે નવલરામ, જે નર્મદના સમયના જ હતા, એમની નજરે કવિ નર્મદના કામને સમજીએ, નવલરામ કેવી રીતે નર્મદની સરખામણી એમના જ જમાનાના બીજા મોટા કવિ દલપતરામ સાથે કરે છે, અને શા માટે તેઓ નર્મદને ખાલી કવિ નહીં પણ કંઈક વધુ માને છે એ આપણે જોઈશું.
બરાબર.
અને શરૂઆત પણ નવલરામ એકદમ ધારદાર સવાલથી કરે છે, જે મને લાગે છે કે આપણી ચર્ચા માટે સરસ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. નર્મ કવિતાને પ્રસ્તાવનાની જરૂર શી? મતલબ, કોઈ આટલી જાણીતી કૃતિ હોય અને વળી પ્રસ્તાવના શેની? આ સવાલ જ કંઈક ઇશારો કરે છે.
ચોક્કસ. નવલરામનો તર્ક શરૂઆતમાં તો સીધો લાગે છે. એ કહે છે કે ભાઈ, પ્રસ્તાવના તો સામાન્ય રીતે નવા અજાણ્યા લેખકો માટે હોય, જેના વિશે લોકોને ખબર ન હોય, એના ગુણદોષ જણાવવા પડે. પણ નર્મદ, અરે એમનું નામ તો ગુજરાતમાં ઘરે ઘરે જાણીતું હતું.
હા, એ તો ખરું.
એમની કવિતા એટલી ફેમસ હતી કે એને કોઈ ઓળખાણની જરૂર જ નહોતી. નવલરામ તો સરસ ઉદાહરણ પણ આપે છે કે સોનાને કંઈ કસીને જોવાનું હોય, એની જાહેરાત થોડી કરવાની હોય, કે પછી સૂરજને બતાવવા દીવો ધરવાનો હોય, એમ નર્મદની કવિતા તો પોતાની રીતે જ પ્રકાશિત છે. એમનું નામ જ એમ સમજો ને કે સૌથી મોટી પ્રસ્તાવના.
તો પછી પ્રસ્તાવના લખી જ શું કામ? જો જરૂર જ નહોતી તો આટલો લાંબો લેખ શા માટે? ખાલી ફોર્મેલિટી?
ના ના, જરાય નહીં. એ સવાલ ઉઠાવીને નવલરામ ખરેખર તો એક મોટો મુદ્દો રજૂ કરવા માટે જમીન તૈયાર કરી રહ્યા છે. એ કહે છે કે ભલે નર્મદ બહુ પ્રસિદ્ધ છે, પણ એમના કાવ્યનું અને એમના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન થવું જરૂરી છે, અને આ મૂલ્યાંકન કરવું હોય તો એમને એ સમયના બીજા મોટા કવિ દલપતરામ એમની સાથે સરખાવવા જ પડે. નવલરામ પોતે જ માને છે કે આ બંને, નર્મદાશંકર અને દલપતરામ, એ યુગના, મતલબ નિર્વિવાદપણે મુખ્ય કવિઓ હતા, એમાં કોઈ બેમત નહોતો.
એટલે બીજા કવિઓ તો હશે, પણ લોકોના મનમાં કવિ એટલે કાં તો નર્મદ અથવા દલપતરામ. નવલરામ આ વાત પર આટલો ભાર કેમ મૂકે છે?
કારણ કે આ બે નામ ખાલી કવિઓના નામ નથી, એ તો 19મી સદીની ગુજરાતી કવિતાના બે મુખ્ય પ્રવાહ છે, બે અલગ શૈલીઓ, બે અલગ દ્રષ્ટિકોણના પ્રતીક છે. નવલરામ તો ચોખ્ખું કહે છે કે બીજા કવિઓ ભલે હોય, પણ નાના છોકરાથી માંડીને ઘરડા સુધી, અભણથી ભણેલા સુધી, કોઈના મોઢે ગુજરાતી કવિ શબ્દ આવે ને એટલે મનમાં બેમાંથી એકનું જ નામ આવે. હવે કોણ વધારે મોટો કવિ એમાં મતભેદ હોઈ શકે, પણ જો નિષ્પક્ષ રીતે જોઈએ તો એ યુગના ગુજરાતી કાવ્યનું આખું ચિત્ર આ બેની શૈલીઓ અને એમના ભેદ સમજ્યા વગર અધૂરું જ રહે. એટલે નવલરામ માટે આ સરખામણી ખાલી રસપ્રદ નથી, એ જરૂરી છે.
ઠીક છે, તો ચાલો આ સરખામણીમાં જ ઊંડા ઉતરીએ. પહેલા દલપતરામની વાત કરીએ. નવલરામ એમની શૈલીને કેવી રીતે વર્ણવે છે?
નવલરામે દલપતરામની શૈલી માટે એક બહુ જ કેવો શબ્દ વાપરું, સચોટ શબ્દ વાપર્યો છે, સભારંજની. આ એક શબ્દમાં જ ઘણું બધું આવી જાય છે, એ શૈલીની ખાસિયતો. નવલરામ આમ ગણાવે છે. એક તો એ શાંત બુદ્ધિની દેન છે, ઠરેલ, વ્યવહારુ અને ચતુરાઈવાળી. બીજું, એનું મુખ્ય હેતુ સભાને રંજન કરવાનો છે, મતલબ કે સાંભળનારાઓને ખુશ કરવાનો, એમનું મનોરંજન કરવાનો, જાણે કવિ શ્રોતાઓની નાળ પારખીને લખતા હોય.
એટલે કવિતાનો ફોકસ કવિની અંદરની લાગણી કરતાં શ્રોતા શું વિચારશે એના પર વધારે?
હા, મોટા ભાગે એવું કહી શકાય. નવલરામ આગળ કહે છે કે દલપતરામ નવે નવ રસમાં લખી શકે, પણ હંમેશા શાંતિ અને વિવેક રાખીને. એમના માટે વ્યવહારની જે મર્યાદા છે એ જ રસની સીમા છે. એ જે લાગણીઓનો બહુ ઉછાળો આવે ને, જેને નવલરામ મસ્તી કહે છે, એને તો એ ગાણ પણ ગણે. દલપતરામ દુનિયાને શાંતિથી જુએ છે અને એમાંથી વ્યવહારમાં કામ આવે એવો બોધ તારવે છે. એમની શૈલીમાં બહુ તીવ્ર દુઃખ કે આવેગ નથી હોતા, એટલે એ વિનોદમાં, હળવાશમાં, ઠાવકા હાસ્યમાં અને પેલી મર્મવાળી વાત, વિટ, એમાં વધુ રાચે છે. વાણીની મીઠાશ અને રચનાનું ચાતુર્ય એ એમના મુખ્ય ઓજાર છે. એમનો ધ્યેય એકદમ સ્પષ્ટ, સાંભળનારને રીઝવવા, અને એમાં એ સફળ પણ થાય. કારણ કે એમનામાં શ્રોતાના મનમાં શું ચાલે છે, એમની શું ગમશે એ પારખવાની ગજબની શક્તિ હતી.
આ તો થઈ દલપતરામની સભારંજની શૈલીની વાત, વ્યવહારુ, સાંભળનાર પર ફોકસ અને વિનોદી. હવે આની સામે નર્મદની શૈલી કેટલી જુદી પડે છે, અહીંથી નવલરામનું મુદ્દું વધારે સ્પષ્ટ થશે.
બરાબર. નવલરામ કહે છે કે નર્મદની શૈલી આનાથી લગભગ 180 ડિગ્રી અલગ છે. જો દલપતરામની શૈલી સભારંજની હોય તો નર્મદની શૈલી છે મસ્ત. નવલરામના વિશ્લેષણ પ્રમાણે એની ખાસિયતો જોઈએ. પહેલું, નર્મદ કોઈ સભાને ખુશ કરવા નથી લખતા, એ તો પોતાના અંતરનો ઉભરો કાઢવા લખે છે. કવિતા એમના માટે અંદરથી આવતા આવેગનો ઉચ્છ્વાસ છે.
એટલે અહીં ફોકસ કવિની અંદરની ફિલિંગ પર છે, ઓડિયન્સ પર નહીં.
બિલકુલ. કવિતા લખતી વખતે નર્મદની સામે કોઈ શ્રુતા નથી હોતા, પણ કોઈક તીવ્ર લાગણી એમના પૂરા અસ્તિત્વ પર છવાઈ ગયેલી હોય છે. અમુક લાગણી કવિની રગે રગમાં વ્યાપી રહે છે, અને એ લાગણી જે રીતે પ્રેરણા આપે બસ એ જ રીતે એ શબ્દમાં ઉતારે છે, પછી ભલે કોઈને ગમે કે ન ગમે. બીજું, એમની લાગણીઓ ભાગ્યે જ હળવી કે મજાકિયા હોય છે, મોટાભાગે એ ગંભીર અને આતુર એટલે દર્દથી ઉછળતી હોય છે. ઊંડા ભાવ, તીવ્ર આવેગ એમાં મુખ્ય છે. આ કારણે જ એમની શૈલી હંમેશા પોતાના જોશમાં, પોતાના સ્થાનમાં મસ્ત રહે છે.
અને આ મસ્ત રહેવાની અસર એમની ભાષા પર, એમની સ્ટાઇલ પર કેવી પડે છે? નવલરામે પેલો મદોન્મત જેવો ભારે શબ્દ પણ વાપર્યો છે.
હા, એ બહુ અગત્યનો મુદ્દો છે. નવલરામ કહે છે કે ક્યારેક આ આવેશ એટલો બધો હોય છે કે નર્મદ મદોન્મત થઈને ભાષા અને વ્યવહારના જે નિયમો છે, જે બંધનો છે, એ પણ તોડી નાખે છે. વ્યાકરણ શુદ્ધ છે કે નહીં, સમાજ શું કહેશે એની પરવાહ કર્યા વગર લાગણીના પ્રવાહમાં જે આવે એ કહી દે છે. આ એમની સ્ટાઇલની એક ખાસ ઓળખ છે. અને જ્યારે એ શાંત હોય ત્યારે પણ એમની કવિતા દલપતરામની જેમ વ્યવહારુ વાતો નથી કરતી. એ શાસ્ત્રોની વાતો કે પછી કલ્પનાની ઉડાનમાં વધુ રમે છે. નવલરામના મતે નર્મદની કવિતામાં સ્વભાવનું જોમ અને શાસ્ત્રોનું જ્ઞાન વધારે દેખાય છે, જ્યારે દલપતરામ જેવું રચનાનું ચાતુર્ય કે શ્રોતાને રંજન કરવાની કળા ઓછી જોવા મળે છે.
તમે રસ અને ચાતુર્યનો ઉલ્લેખ કર્યો. નવલરામ આ જૂના કાવ્યશાસ્ત્રના ભેદને આ બંને કવિઓને સમજાવવા કેવી રીતે વાપરે છે?
આ ભેદ સમજવો નવલરામમાં તર્ક માટે બહુ જ મહત્વનો છે. એ કહે છે કે જૂના કવિઓ અને કાવ્યના જાણકારો જ્યારે રસ અને ચાતુર્યને કવિતાના અલગ અંગ ગણાવતા, ત્યારે રસથી એમનો મતલબ મુખ્યત્વે ગંભીર ઊંડા ભાવો હતો, જેમ કે શૃંગાર, વીર, કરુણ, ભયાનક વગેરે. જ્યારે હાસ્ય જેવા હળવા લલિત રસો અને કવિતા રચવાની જે કુશળતા છે, જેમ કે છંદ પરની પકડ, ભાષાની સરળતા, રચનાની સફાઈ, કવિના મનની સ્વસ્થતા અને ખાસ કરીને શ્રોતાઓને રંજન કરવાની આવડત, આ બધું ચાતુર્યમાં ગણાતું.
એટલે રસ એટલે ભાવની ઊંડાઈ અને ચાતુર્ય એટલે કળાની કુશળતા, ખાસ કરીને સાંભળનારને રીઝવવાની.
હા, નવલરામના સંદર્ભમાં આ ભેદ આ રીતે સમજી શકાય. અને તેઓ ઉમેરે છે કે આ ચાતુર્યવાળી શૈલી છે ને, એ સ્વાભાવિક રીતે જ રાજદરબારોમાં અને લોકસભાઓમાં વધારે વખણાતી, કારણ કે એનો ઉદ્દેશ જ શ્રોતાઓને ખુશ કરવાનો હતો. એટલા માટે જ નવલરામે દલપતરામની શૈલીને સભારંજની કહી, જે આ ચાતુર્યનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યારે નર્મદની શૈલી રસપ્રધાન છે, ઊંડા ગંભીર ભાવો અને તીવ્ર આવેગોથી ભરેલી, અને એટલે જ એ મસ્ત છે.
તો આટલી લાંબી સરખામણી પછી નવલરામ શું તારણ કાઢે છે? શું એ એકને બીજા કરતા ચઢિયાતા ગણે છે?
ના. અને અહીં જ નવલરામની વિવેચક તરીકેની સૂક્ષ્મતા અને નિષ્પક્ષતા દેખાય છે. એ સ્પષ્ટ કહે છે કે દલપતરામની શૈલી સભારંજની એટલે કે ચાતુર્યવાળી, અને નર્મદની શૈલી મસ્ત એટલે કે રસવાળી છે. અને આ બંને શૈલીઓ અપ્રમેય છે, ઇન્કમેન્સ્યુરેબલ જેને અંગ્રેજીમાં કહે. અપ્રમેય એટલે જેમની સરખામણી એક જ માપદંડથી ન થઈ શકે, જેમ લીલા રંગ અને ગળ્યા સ્વાદની સરખામણી ન થાય. બંને પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રમાં બેસ્ટ છે. નવલરામ કોઈ એકને શ્રેષ્ઠ કહેવાની કોશિશ નથી કરતા, પણ બંનેના સ્વરૂપ અને મહત્વને સ્વીકારે છે.
આ ખરેખર બહુ રસપ્રદ વાત કહી. હવે આ બંને કવિઓ ખાલી સાહિત્ય જ નહોતા લખતા, એ 19મી સદીની જે મોટી સામાજિક સુધારણાની ચળવળ હતી એની સાથે પણ જોડાયેલા હતા. તો શું એમની આ જુદી જુદી શૈલીઓ એમના સુધારાના કામમાં પણ દેખાય છે?
ચોક્કસપણે. નવલારામ આ મુદ્દો પણ ઉઠાવે છે. એ માને છે કે સુધારાના ક્ષેત્રમાં બંનેની રીત ભલે અલગ હતી, પણ બંનેનું યોગદાન એટલું જ મહત્વનું હતું અને પરિણામ પણ લગભગ સરખું આવ્યું. દલપતરામે પોતાની સભારંજની શૈલી વાપરી લોકોને હસાવી રમાડીને વાર્તાઓ અને ગરબીઓ દ્વારા ધીમે ધીમે સમજાવીને જૂના વહેમો અને ખરાબ રિવાજો પ્રત્યે અણગમો પેદા કરાવ્યો. એમનો અભિગમ સમાધાનકારી હતો, ધીરે ધીરે બદલાવ લાવવાનો હતો.
અને નર્મદ એમની મસ્ત શૈલી સુધારામાં કેવી રીતે કામ આવી?
નર્મદે પોતાની આગવી મસ્ત વાણીનો ઉપયોગ કર્યો. એમણે જોશીલા ભાષણો અને કવિતાઓ દ્વારા યાહુમ કરીને પડો ફતે છે આગે જેવા યુદ્ધનાદ જેવા આહ્વાનોથી લોકોને સીધા જ વહેમો અને રૂઢિઓ છોડી દેવા માટે પ્રેરિત કર્યા. એમનો અભિગમ ક્રાંતિકારી હતો, જડમૂળથી ઉખાડી નાખનારો અને સંઘર્ષવાળો હતો. નવલરામ કહે છે કે ભલે રસ્તા જુદા હતા, પણ એકે હસાવીને અનાદર કરાવ્યો તો બીજાએ જોશથી છોડવા માટે તૈયાર કર્યા. છેવટે બંનેએ ગુજરાતી સમાજને સુધારા તરફ વાળવામાં મોટો ફાળો આપ્યો, અને તેઓ ભારપૂર્વક કહે છે કે આ બંને કવિઓની કવિતાનો અમુક ભાગ, ખાસ કરીને સુધારા વિશેની કવિતા, ગુજરાતી ભાષા માટે અપૂર્વ અને હંમેશા જીવંત રહે તેવી છે.
અત્યાર સુધીની વાત નર્મદ અને દલપતરામની સરખામણી પર રહી, પણ નવલરામ નર્મદ વિશે કંઈક એવું કહે છે જે એમને એમ ખાલી દલપતરામથી જ નહીં પણ કદાચ એ યુગના બીજા બધા વિચારકોથી પણ અલગ પાડે છે. તેઓ નર્મદને સમયમૂર્તિ કહે છે. આ બહુ મોટો શબ્દ છે. સમયમૂર્તિ એટલે શું, અને નવલરામ શા માટે નર્મદને આટલું ઊંચું સ્થાન આપે છે?
આ ખરેખર નવલરામના આખા વિશ્લેષણનું હાર્દ છે, અને અહીં એમની દ્રષ્ટિ સૌથી મૌલિક લાગે છે. સમયમૂર્તિ એટલે એ સમયનો, એ યુગનો આત્મા જેમનામાં જાણે કે મૂર્તિ બનીને પ્રગટ થયો હોય એવું વ્યક્તિત્વ. નવલરામ કહે છે કે નર્મદ ખાલી કવિ ન હતા, પણ 19મી સદીના પાછળના ભાગના ગુજરાતના આખા વૈચારિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર હતા. એ ઘણા બધા ક્ષેત્રોમાં પહેલા હતા, પ્રણેતા હતા. ગુજરાતી ભાષાના તેઓ પહેલા કોશકાર હતા, નર્મકોશ. એ પહેલા આવી વ્યવસ્થિત ડિક્શનરી નહોતી. પિંગળશાસ્ત્ર એટલે કે છંદશાસ્ત્ર પર વ્યવસ્થિત ગ્રંથ લખનાર એ પહેલા હતા. રસ અને અલંકાર જેવા કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોને ગુજરાતીમાં સમજાવનાર એ પહેલા હતા. અને સૌથી અગત્યનું, ગુજરાતીમાં સ્થિર પ્રૌઢ ગદ્ય શૈલીના તેઓ આદ્ય સ્થાપક હતા.
ઓકે, એટલે ભાષા અને સાહિત્યના પાયા નાખવામાં એમનો મોટો રોલ હતો, પણ સમયમૂર્તિ માટે આટલું પૂરતું છે?
ના, નવલરામ આગળ વધે છે. તેઓ કહે છે, નર્મદ એવા પહેલા ગુજરાતી હતા જેમણે સરકારી નોકરી કે બીજો કોઈ ધંધો છોડીને ખાલી લેખન કાર્યને જ પોતાનું જીવન બનાવી દીધું. એ જમાનામાં આ એકદમ નવી અને બહુ જ હિંમતવાળી વાત હતી. લખીને ગુજરાન ચલાવવું એ લગભગ અશક્ય ગણાતું. દેશાભિમાન, આ શબ્દ અને એની પાછળની જે ભાવના છે એ ગુજરાતી પ્રજાને આપનાર અને પોતાના જીવનથી એનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડનાર નર્મદ હતા. જય જય ગરવી ગુજરાત જેવી પંક્તિઓ આજે પણ એની સાક્ષી છે. જ્યારે મોટાભાગના સુધારકોનું ધ્યાન મુખ્યત્વે સમાજ અને ધર્મના સુધારા પર હતું, ત્યારે નર્મદ પહેલા એવા ગુજરાતી હતા જેમણે રાજકીય વિષયો પર ગંભીરતાથી વિચાર્યું અને લખ્યું. સ્વરાજ, અંગ્રેજ શાસન, આ બધા મુદ્દાઓ પર એમણે ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કર્યા. ઉચ્છેદક એટલે કે જડમૂળથી પરિવર્તન લાવનારા ક્રાંતિકારી સંસાર સુધારાના તેઓ સૌથી આગળ પડતા નેતા હતા. બાળલગ્ન, વિધવા વિવાહ, જ્ઞાતિ પ્રથા જેવા મુદ્દાઓ પર એમણે સમાજ સાથે સીધી ટક્કર લીધી. અને કદાચ સૌથી મહત્વની વાત જે નવલરામ નોંધે છે, જ્યારે સમય બદલાયો, જ્યારે સુધારણાનો જોશ ઓછો થઈને ધર્મ અને પરંપરા તરફ લોકો પાછા વળવા લાગ્યા, ત્યારે આ બદલાતા પ્રવાહને ગુજરાતમાં સૌથી પહેલા પારખનાર નર્મદ હતા. એમનું સંવેદનશીલ મન જાણે બેરોમીટરની જેમ સમયના વાતાવરણને માપી લેતું હતું. અને ખાલી પારખ્યું એટલું જ નહીં, પણ પોતાના બદલાયેલા વિચારોને, ભલે એ પહેલાના વિચારોથી સાવ જુદા હોય, પૂરી નિખાલસતા અને હિંમતથી જાહેર કર્યા. પોતાના વિચારો બદલવામાં અને તે કબૂલવામાં પણ તેઓ આગળ હતા.
વાહ, આ ખરેખર પ્રભાવશાળી યાદી છે. ભાષા, સાહિત્ય, જીવન સમર્પણ, દેશભક્તિ, રાજકીય ચિંતન, સમાજ સુધારણા અને સમયના બદલાતા વહેણને પારખવાની ક્ષમતા, આ બધું જોઈએ તો સમયમૂર્તિ શબ્દ બરાબર લાગે છે.
બરાબર, એટલે જ નવલરામ તારણ કાઢે છે કે છેલ્લા 30-35 વર્ષના એમના સમય મુજબ ગુજરાતના બૌદ્ધિક અને સામાજિક આકાશમાં, ગુર્જર મંડળના ચિન્મય આકાશમાં જે કંઈ પણ મહત્ત્વનું બન્યું, જે વિચારો આવ્યા, જે સંઘર્ષો થયા, જે આશાઓ જન્મી, જે નિરાશાઓ આવી, એ બધાનું સાચું, જીવંત, સંપૂર્ણ પ્રતિબિંબ જો કોઈ એક વ્યક્તિમાં પડતું હોય તો તે નર્મદ છે. માટે નર્મદ ખાલી કવિ નથી, પણ સમયમૂર્તિ છે.
જો નર્મદ પોતે સમયમૂર્તિ હતા તો પછી એમની કવિતા એટલે કે નર્મ કવિતાનું શું મહત્વ? શું એ ખાલી એમની પર્સનલ લાગણીઓનો સંગ્રહ છે કે પછી એમાં પણ પેલું સમયમૂર્તિપણું દેખાય છે?
નવલરામ આ બંનેને એકદમ જોડી દે છે. એ કહે છે કે જ્યારે સમયમૂર્તિ જેવો યુગપુરુષ કવિ હોય ત્યારે એ સ્વાભાવિક છે કે એના કાવ્યમાં એ સમયનું આખું ચિત્ર, એના જુદા જુદા રંગો, એનો પ્રકાશ અને એની છાયા સહિત ઝીલાય. એટલે નર્મ કવિતા એ ખાલી એક વ્યક્તિની કવિતા નથી, પણ એક યુગનો અરીસો છે, એક યુગનો દસ્તાવેજ છે.
અને એટલે જ કદાચ તે જુદા જુદા લોકોને આકર્ષે છે, જેમ નવલરામે કહ્યું.
હા, નવલરામ કહે છે કે નર્મ કવિતા અલગ અલગ ટેસ્ટના વાચકોને કંઈક ને કંઈક આપે છે. જેમને શૃંગાર ગમે, ખાસ કરીને મસ્ત જોશીલો શૃંગાર, તેમને એમાં મજા આવે છે. જેઓ યુવાન ઉત્સાહી સુધારકો છે, જે સમાજ બદલવા માગે છે, એમને નર્મદની કવિતામાંથી જોમ અને પ્રેરણા મળે છે. અને જેઓ ગંભીર વિચારશીલ દેશપ્રેમી છે, જે દેશની સ્થિતિ અને ભવિષ્ય વિશે વિચારે છે, એમને એમાં માર્ગદર્શન અને નવા વિચારો મળે છે. ખાસ કરીને નવલરામ એક વાત પર બહુ ભાર મૂકે છે. જો કોઈને સ્વાતંત્ર્ય અને દેશભક્તિના આવેશનું મસ્તપાન કરવું હોય, એટલે કે એ ભાવને એકદમ તીવ્રતાથી અનુભવવો હોય, તો આખા ગુજરાતી કાવ્ય સાહિત્યમાં નર્મ કવિતા જેવું બીજું કોઈ વિરલ અજોડ સ્થાન નથી. એ દેશભક્તિની ભાવનાનું જાણે પાવરહાઉસ છે.
આટલી ઊંડી અને લાંબી ચર્ચા પછી નવલરામ છેલ્લે પાછા પોતાના મૂળ સવાલ પર આવે છે કે આવી બહુઆયામી કૃતિ, જે એક વ્યક્તિની પણ છે અને એક યુગની પણ, તેની પ્રસ્તાવના કોઈ શું લખી શકે? એમની છેલ્લી સલાહ શું છે?
નવલરામના છેલ્લા શબ્દો એ કોઈ પરંપરાગત પ્રસ્તાવના નથી, પણ વાચકને એક સીધું ભાવુક આમંત્રણ છે. એ જાણે હાથ જોડીને કહે છે, આવી અનેક રસમય, અનેક ગુણમય ને આ જમાનાના અંતરાત્માની પ્રત્યક્ષ જ આરસી, એટલે કે અરીસો, તેનો તે પ્રસ્તાવ અમે શું કરીએ? અહીં એ પોતાની મર્યાદા સ્વીકારે છે અને પછી સીધા વાચકને કહે છે, વાંચો, એનો રસ ચાખો, ઉચ્ચ વૃત્તિઓ ખીલવો ને નર્મદ કવિની દેશાભિમાનરૂપી અમૂલ્ય પ્રસાદી પામી ભવરણમાં પ્રેમ શૌર્યથી ઘૂમો તથાસ્તુ.
કેટલા જોરદાર શબ્દો! ભવરણમાં પ્રેમ શૌર્યથી ઘૂમો, જીવનના યુદ્ધમાં પ્રેમ અને શૌર્ય સાથે જીવો. પ્રસ્તાવના લખવાને બદલે એ તો સીધા કવિતાના અનુભવમાં ડૂબકી મારવાનું કહે છે.
બરાબર, એ કહે છે કે નર્મદને સમજવા માટે મારી પ્રસ્તાવના વાંચવા કરતાં સીધી એમની કવિતા જ વાંચો, એનો રસ માણો, એમાંથી ઉચ્ચ મૂલ્યો લો અને ખાસ કરીને નર્મદે આપેલી દેશાભિમાનની અમૂલ્ય ભેટ લઈને જીવનમાં પ્રેમ અને શૌર્ય સાથે આગળ વધો. આ એક પ્રેરક સંદેશ છે.
નવલરામ પંડ્યાની આ પ્રસ્તાવના ખરેખર નર્મદને અને એમના યુગને સમજવા માટે એક બહુ જ જરૂરી સ્ત્રોત છે. આ ચર્ચા પરથી જે મુખ્ય વાત સામે આવે છે તે એ છે કે નવલરામ માટે નર્મદ ખાલી એક મહાન કવિ નહોતા, પણ એમના સમયની ધડકન હતા. એક એવા યુગ પુરુષ હતા જેમનામાં 19મી સદીના ગુજરાતનો આત્મા જીવતો હતો.
અને એમણે જે રીતે નર્મદ અને દલપતરામની સરખામણી કરી, કોઈને ઊંચા કે નીચા દેખાડ્યા વગર બંનેની શૈલીની ખૂબીઓ અને ખામીઓનું જે વિશ્લેષણ કર્યું, તે પણ ગુજરાતી વિવેચના માટે એક માઇલસ્ટોન બની રહ્યું.
અને કદાચ આપણે સૌએ વિચારવા જેવો મુદ્દો એ છે કે નર્મદની જે નિર્ભીક સ્વતંત્રતા હતી, સત્ય જેવું લાગ્યું તેવું કહેવાની, ભલે સમાજ વિરુદ્ધ જાય અને જરૂર પડે તો પોતાના વિચારો બદલવાની અને તે જાહેરમાં કબૂલવાની જે પ્રામાણિકતા અને હિંમત હતી, એ ગુણો આજના આપણા સમયમાં કેટલા જરૂરી છે. અત્યારે જ્યારે વિચારો અને માહિતીનો સતત મારો ચાલે છે, જ્યાં લોકો પોતપોતાના જૂથમાં વહેંચાઈ રહ્યા છે, ત્યાં આ ગુણો કેટલા પ્રસ્તુત અને અનુકરણીય ગણાય.
ખરેખર નર્મદનું વ્યક્તિત્વ અને નવલરામનું તેમનું મૂલ્યાંકન આપણને આજે પણ ઘણું વિચારતા કરી મૂકે છે. નર્મદની જેમ સત્ય માટે અડગ રહેવું અને છતાં બૌદ્ધિક રીતે પ્રામાણિક અને બદલાવ માટે તૈયાર રહેવું, આ સંતુલન કદાચ હંમેશા જરૂરી રહે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.